તારીખ 10/8/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 415 અને 416 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 328
મારા સ્વરૂપમાંથી ક્યારે કાંઈ ઘટે એવું નથી, જો મારા સ્વરૂપમાંથી ક્યારે કાંઈ ઓછું થાય એમ નથી, કાંઈ ઘટે એમ નથી, તો પછી એનો વિકલ્પ શું, એની ચિંતા શું, શંકા શું, ભય શું, કાંઈ રહેતો નથી. એ જ મોટો આધાર છે. ચમત્કારી પૂર્ણ શક્તિ વાળું શાશ્વત ગ્રહ અને પ્રત્યેક સમયે એ જ પૂર્ણ શક્તિ વાળું પરિણામ મોક્ષ દશા જ્યાં પ્રગટ થઈ ત્યાં. ચમત્કારી પૂર્ણ શક્તિ વાળું શાશ્વત ગ્રહ અને પ્રત્યેક સમયે એવી જ પૂર્ણ શક્તિ વાળું પરિણામ બે સરખા થઈ ગયા. દ્રવ ને ચમત્કારી કેટલા માટે કહીએ કે એમાં કઈ વધઘટ થતી, સદાને માટે કોઈ વધઘટ ન થાય એવું દ્રવ છે, ચમત્કારી છે. જગતમાં ઇન્દ્રિય જ્ઞાન ગોચર તો અવસ્થાઓ, જળ પદાર્થની અવસ્થાઓ જોવામાં આવે છે. એ સિવાય ઇન્દ્રિય જ્ઞાનનો વિષય એક શુદ્ધ પરમાણુ પણ નથી, અને ઇન્દ્રિય જ્ઞાનનો વિષય આત્મા પણ, રૂપી આત્મા પણ નથી, બીજા રૂપી પદાર્થો પણ ઇન્દ્રિય જ્ઞાનનો. જે જે પદાર્થો ઇન્દ્રિય જ્ઞાન ગોચર થાય છે એ સમસ્ત જળ પદાર્થો એની અવસ્થાથી જણાય છે, મૂળ શુદ્ધ પરમાણુ તો જણાતો એના ઉપરથી જેની બુદ્ધિ ચાલી એને એમ નક્કી કર્યું કે જગત ની અંદર કોઈ શાશ્વત જ નથી, બધું અનિત્ય છે. એ છે કે બધું અનિત્ય છે એવું તારું જ્ઞાન સાચું ક્યારે, કે તું અનાદિ અનંત નિત્ય છો એવું તારું પોતાનું સ્વરૂપ જ્ઞાન થાય ત્યારે તને અન્ય પદ પર્યાયોનું અનિત્યતાનું જ્ઞાન સાચું નહીં કરો. અનિત્યતા એટલે ફેરફાર થવો, પરિવર્તન થવું પ્રસિદ્ધ છે બુદ્ધિમાન લોકોમાં, કે પરિવર્તન એ જગતનો સ્વભાવ છે. ભણેલા ભણેલા જઈને પરદેશથી આવેલા મોટી પાયરી એના ઘરે એક સૂત્ર કે પરિવર્તન એ જગતનો સ્વભાવ છે, આ એક પરમ સત્ય છે. આ એક પરમ સત્ય છે કે પરિવર્તન એ જગતનો સ્વભાવ છે, એ દેખાય છે, કોઈ ના પાડી શકે એવું નથી. વાંચું એટલે એમ કહ્યું કે આ એક પરમ સત્ય છે એમ નહીં, પણ આ એક સત્યનો અંશ છે. શું છે? સત્યનો અંશ છે. જે વસ્તુનું સ્વરૂપ સત્ય છે એ તો ત્રિકાળ નિત્ય છે, એ પરમ સત્ય છે, અને પર્યાય પરિવર્તનશીલ છે એ એનો એક વિભાગ છે, એક એનો અંશ છે. પરમ સત્ય અહીંયા સત્ય પૂરું નથી થતું, જરા છે ને ક્યાં એને લાગ્યું કે આ તો એક ટોટલ મારેલો છે, આખા જગતને જોઈને સરવાળો મારેલો છે. પરિવર્તન થાય છે એ અવસ્થાઓનું થાય છે. અવસ્થાઓના પરિવર્તનનું જ્ઞાન સાચું ક્યારે, કે પોતાના અપરિવર્તનશીલ સ્વભાવનું જ્ઞાન કરે. કેમ કે અનિત્ય છે એ પોતે સાપેક્ષ છે, અનિત્ય છે એ નિરપેક્ષ નથી, પણ અનિત્ય છે એ સાપેક્ષ છે. અનિત્યતા ધર્મ છે, એ નિત્યતાની અપેક્ષા વાળો ધર્મ છે. નિત્ય અનિત્ય બંને સાપેક્ષ છે આપસમાં. જેમ નાનું કહો તો મોટું લક્ષ્મ હોય તો નાનું કહેવાય, મોટું કહો તો નાનું લક્ષ્મ હોય તો કહેવાય. એમ જો તમે પદાર્થને અનિત્યતા જુઓ છો તો નિત્યતા લક્ષ્મ છે કે નહીં? કેવી રીતે અનિત્યતા નક્કી કરી? અથવા અનિત્યતા નક્કી કરનાર અનિત્ય છે કે નિત્ય છે? જો એ અનિત્ય હોય તો અનિત્યતાને કેમ નક્કી કરે? પોતે શાશ્વત હોય તો જ અનિત્ય નક્કી કરી શકે, એ વગર નક્કી કરી શકે નહીં. સ્થાનકવાસી હતા. સંપ્રદાયમાં તો એવું કઈ તો થોડું નામ બુદ્ધિવાળા માણસ થોડું ઘણું વિચારે. નિત્ય દ્રવ્ય છે એ ચમત્કારિક પૂર્ણ છે, ક્યારે અપૂર્ણ ન થાય એવું ચમત્કારિક પૂર્ણ છે, આશ્ચર્યકારી છે, ચમત્કારી છે, અદભુત છે. એવી જે એની શક્તિ છે એ સદાયમ છે. મોક્ષ દશામાં એની પ્રત્યક્ષ પર્યાય, પ્રત્યક્ષ સમયે એવી જ પૂર્ણ વ્યક્તિ, વ્યક્તિ એટલે પર્યાય શક્તિની વ્યક્તિ, એવું જ પરિણમન એ અદભુત થી અદભુત દ્રવ્ય પર્યાયની ચરમ સીમાની દશા છે, છેલ્લી હદની આ દશા છે. આથી પછી આગળ કોઈ દશા તો તેવી નહીં. સાદી અનંત દ્રવ્ય પણ એવું ને એવું રહે, અવસ્થા પણ મુનિરાજની આ ભાવનાનો વિષય. આવી ઉત્કૃષ્ટ નિર્મળ દશાની અમે ભાવના ભાવી રહીએ છીએ. મુનિરાજ એમ કહે છે કે આવી ઉત્કૃષ્ટ નિર્મળ દશાની અમે ભાવના ભાવી છીએ. મુનિરાજનું પ્રકરણ ચાલ્યું છે, પણ સાધક દશાના પ્રારંભથી માંડીને સર્વ અવસ્થાઓને, સર્વ દશા સાધકની સર્વ અવસ્થાઓમાં આ ભાવના દરેક સાધકને હોય છે. ચોથા ગુણ સ્થાને પણ આ ભાવના છે. ચોથું ગુણ સ્થાન પ્રાપ્ત થવા માટે પણ આવી જ ભાવના હોય છે. પ્રાપ્ત થતા પણ આ ભાવના છે. ગુણ દશામાં પણ આ જ ભાવના છે. પછી તો વિકલ્પ નથી, આ તો વિકલ્પ વાળો છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? એ પદ 21 કડી પદ રચ્યું છે. પૂર્ણ દશા સુધીની ભાવના આવી છે. પોતે નીચેના ગુણ સ્થાને છે એટલે નિર્ગ્રંથ દશા કેમ પ્રાપ્ત થાય, એ નિર્ગ્રંથ દશા પ્રાપ્ત થતાં અંતરબાહ્ય સ્થિતિ કેવી થાય એનું વર્ણન કરીને પછી શ્રેણીનું વર્ણન લીધું છે. પછી પૂર્ણ દશા એ સૂચવે છે કે બધા ગુણ સ્થાને સાધક દશાના સર્વ ગુણ સ્થાનોમાં આ ભાવના હોય છે. કેમ કે પોતાનું જો સ્વરૂપ પૂર્ણ છે તો અવસ્થા શા માટે અપૂર્ણ? જો મારો સ્વરૂપ પૂર્ણ છે, મારો ભંડાર ભરેલો છે, તો અધૂરું શા માટે? પર્યાયના ભાગે અધૂરું શા માટે? કે એ વાત કોઈને પોસાતી નથી. ત્યારથી શરૂઆત થાય છે, વાસ્તવિક શરૂઆત ત્યાંથી જ થાય છે. પૂર્ણતાનું લક્ષ્ય થાય છે, લક્ષ્ય અહીંયા ધ્યેયના સ્થાને છે. જેને પૂર્ણ થવું છે એવી ભાવના નિશ્ચય સાથે થાય છે. નિશ્ચય થાય છે, પહેલા નક્કી થાય છે કે મારે પરિપૂર્ણ સુખ થવું છે, આ મારા જીવનનો આદર્શ છે, આ મારા જીવનનું ધ્યેય છે. એ વસ્તુ પહેલા નિશ્ચિત થાય છે, ત્યારથી એની ભાવના ચાલુ રહે છે, અને જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી એ ભાવના ચાલુ ને ચાલુ રહી જાય છે. હવે આવી ઉત્કૃષ્ટ દશાની જે ભાવના છે એ ભાવના ભાવનાને ના ભાવવાહીપણાનો વિચાર કરવામાં આવે, ભાવનાની ભાવુકતાનો વિચાર કરવામાં આવે તો એની અંદર ઘણું તારતમ્ય છે અથવા પુરુષાર્થ ઉપડે છે. ભાવના એવી નથી કે વિકલ્પ થઈને ઠંડો પડી જાય છે, પણ આ એવી ભાવના છે અથવા ત્યારે જ એને ભાવના કહેવાય છે કે જ્યારે પુરુષાર્થ સાથે સાથે વર્તતો થઈ જાય ત્યારે. જો પુરુષાર્થ ન વર્તે ને એકલો પર્યાયનો વિકલ્પ થાય પૂર્ણ દશાનો તો એને ખરેખર ભાવના કહી શકાય નહીં. એવી ઉગ્ર ભાવના છે ત્યારે કોઈને આમાં આશંકા થાય એનો ઉત્તર છે કે આવી ભાવના વખતે પણ મુનિરાજની દ્રષ્ટિ તો સદા શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર જ રહે છે. કેમ કે આ તો પર્યાયની ભાવના થઈ ને પૂર્ણ પર્યાયની, તો આવી ભાવના વખતે મુનિરાજ હો કે કોઈ પણ અવસ્થાના સાધકો, કોઈ પણ ગુણસ્થાનના સાધકો, એની દ્રષ્ટિ કઈ પર્યાય ઉપર ચાલી જાય, તીવ્ર ભાવના થાય પર્યાયની માટે દ્રષ્ટિ પર્યાયની થાય એવું બંધન નથી. એટલું મોક્ષ માર્ગની દશાનું અનેકાંતિકપણું છે. દ્રષ્ટિ દ્રવ્યની રહે ને પર્યાયની આવી ઉગ્ર ભાવના ભાવે તો પર્યાયના વિકાસ માટે એને ખેદ થાય, વિકાસ ન થતો હોય તો ખેદ થાય, રડવું આવે, તો પણ દ્રષ્ટિ દ્રવ્યની છૂટે નહીં. એટલું બેલેન્સ રહે છે. ભાવના ગમે તેટલી ઉગ્ર થાય તો પણ પર્યાયની દ્રષ્ટિ ન થાય, દ્રષ્ટિ દ્રવ્યની રહે ને પર્યાયમાં ભાવના ઉત્પન્ન થાય એ સંતુલન, પર્યાયનું એ સંતુલન સદાય જળવાઈ રહે છે. એવું જ કોઈ મુખ માર્ગની દશાનું અનેકાંતિકપણું છે, અનેક ધર્મપણું છે. અનેક અંત એટલે અનેક ધર્મપણું છે, એવા ઘણા પ્રકાર છે, ભિન્ન ભિન્ન રીતે એવા ઘણા પ્રકાર હોય છે, એટલે એને અનેકાંત દશા કહેવામાં આવે છે. એ દશાને કહેનાર વચનને અનેકાંતવાદ અથવા સ્યાદવાદ પણ કહેવામાં આવે છે. એ પ્રકાર અનેક રીતે છે, ભિન્નના પડખા છે. અહીંયા તો કૌંસ કરીને ચોખવટ કરી છે, એની પાછળ એ હેતુ છે કે આવી ઉત્કૃષ્ટ નિર્મળ દશાની સાધક ભાવના ભાવે છે કે અમારે તો પૂર્ણ દશા જ જોઈએ, પૂર્ણતા જ જોઈએ, અધૂરું જોતું નિયમ સાર કે અમે તો શુદ્ધ સદભૂત વ્યવહાર નહીં અત્યારે જ પૂર્ણ છીએ, નિશ્ચય નહીં તો પૂર્ણ છીએ પણ વ્યવહાર નહીં પણ અમે પૂર્ણ છીએ, એવી ગાથા ચાલી છે નિયમ સારની છન્નું ગાથા. ત્યારે કોઈને શંકા થાય, મુનિરાજ તો સાધક અવસ્થામાં વિરાજે છે, લખનાર જે પદ્મબ્રહ્મલધારી દેવ છે એ તો પ્રવર્તિ શાસ્ત્ર રચનાની ટીકાની પ્રવૃત્તિ તો છદ્મસ્થ અવસ્થામાં થાય. કોઈ કેવળ જ્ઞાનીએ કોઈ શાસ્ત્ર રચા હોય કે એ રચવાની એ પ્રવૃત્તિને રાગ થાય એવું કદી બનતો નથી. કહેવાય ભગવાનના કહેલા શાસ્ત્ર, પણ ભગવાન અનિચ્છાપૂર્વક કહે છે, શાસ્ત્ર કદી રચતા નથી, એવી મર્યાદા છે. એ પોતે એમ કહે છે કે શુદ્ધ સદભૂત વ્યવહાર નહીંથી અમે અનંત ચતુષ્ટય સ્વરૂપ છીએ, નિશ્ચય નહીંથી તો અમે અનંત ચતુષ્ટય સ્વરૂપ છીએ પણ વ્યવહાર નહીંથી અમે અનંત ચતુષ્ટય સ્વરૂપ છીએ. બહુ ભાવ કાઢ્યા છે એમાંથી કે અમારી જે પૂર્ણતાની ભાવના છે અને પૂર્ણ દશા છે અમારી હાથમાં છે, એટલે અમે અમારી પૂર્ણ દશાને જાણે પહોંચી ગયા છીએ, પહોંચી ગયા છીએ, અત્યારે જ પૂર્ણ થઈ ગયા છીએ, એવી પૂર્ણતાની ભાવના ભાવે છે. માણસ કે છે મુંબઈના સહાર એરપોર્ટથી એરોપ્લેન ઉડે, પૂછે એ જાય કે ક્યાં ગયા, કે અમેરિકા ગયા, ફલાણા દેશ ગયા, હજી તો કલાકો લાગશે પહોંચતા, તો કલાકો લાગશે, પણ હવે પહોંચી જ જવાના છે અને રસ્તામાં પ્લેન તૂટવાનું નથી, એવી શંકા નથી. ખરા શંકા એવી અમંગળ શંકા કોઈ કરતું નથી. એ પહોંચી ગયા છે એનું મંગળિત છે, પહોંચ્યા નહીં પહોંચ્યા હોય તો પણ પહોંચ્યા એમ જ જોવામાં આવે છે. એ મુનિરાજ એમ કહે છે કે અમે તો શુદ્ધ સદભૂત વ્યવહાર નહીં થઈ, અમે પણ પૂર્ણ છીએ, અનંત ચતુષ્ટયથી અમે સનાત છીએ. હવે હવે અપૂર્ણતા અમારી રહેવાની નથી, બહુ અલ્પકાળમાં તો હવે તીર્થંકર છે, કળશ ઉપરથી નીકળે છે પોતે મારે તીર્થંકર, પણ એવી ભાવના ભાવી છે. અથવા પોતાની પૂર્ણ દશાની ભાવનામાં ભાવ વિભોર થઈને એ વાત લખી છે એમ છે. અનંત ચતુષ્ટયાત્મક નિજ આત્માના ધ્યાનના ઉપદેશનું કથન છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એવું મારું સ્વરૂપ છે એમ જ્ઞાની ચિંતવે છે. નિજ આત્મા તો સદાય અનંત ચતુષ્ટયાત્મક છે, પણ એમાંથી ટીકાકાર મુનિરાજે ભાવ બે રીતે કાઢ્યા છે. એક નહીંની વાત નથી કરી, નિશ્ચય નહીંથી જ હું આવો છું એવી વાત નથી લીધી, વ્યવહાર નહીંથી પણ હું આવો છું એમ બે રીતે વાત કરી છે. આ એક ટીકાની વિશિષ્ટતા છે. સાદી અનંત સાદી લીધું, કેવળ જ્ઞાનની શરૂઆત થવાની છે. સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળા શુદ્ધ સદભૂત વ્યવહારથી, નિશ્ચયથી નહીં પણ સદભૂત વ્યવહારથી, જે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ અને કેવળ શક્તિ પરમાત્મા તે હું છું એમ જ્ઞાની એ ભાવના કરવી. પર્યાય અપેક્ષાએ હું પૂર્ણ છું એમ જ્ઞાનીએ ભાવના કરવી એમ કે છે. અને નિશ્ચયથી, હવે પછી નિશ્ચયની વાત પછી લીધી, વ્યવહારની વાત પહેલા લીધી અને નિશ્ચયની વાત પછી લીધી. અને નિશ્ચયથી હું સહજ જ્ઞાન સ્વરૂપ છું, સહજ દર્શન સ્વરૂપ છું, સહજ ચારિત્ર સ્વરૂપ છું અને હું સહજ ચિત્ત શક્તિ સ્વરૂપ છું એમ ભાવના કરવી. આ નિશ્ચયનો વિષયની ભાવનાથી બોલી, વ્યવહારના વિષયની ભાવનાથી બે ભાવના જ્ઞાનીઓએ કરવી એમ અહીંયા તત્વજ્ઞાની જીવને ઉપદેશ આપવામાં આવ્યો છે. પરમ તત્વજ્ઞાનીનો જીવસ્ય શિક્ષા પ્રોક્તા એવો ઉપદેશ આપ્યો છે, શિક્ષા આપી છે. અને પર્યાય બે રીતે પૂર્ણતાની ભાવના ભાવ, દ્રવ્યાનું યુગનો વિષય એમ કહે છે કે તું દ્રવ્ય પૂર્ણ છું પણ પર્યાય અપૂર્ણ છું, ભાવનામાં એ વાત નથી. ભાવના દ્રવ્યાનું યુગના વિષયના જ્ઞાનને બાજુમાં રાખે છે જાણવાના વિષય તરીકે, અવસ્થાનું અલ્પત્વ છે અધૂરાપણું છે એ જાણવાનો વિષય છે, એ ભાવનાનો વિષય હોઈ શકે નહીં. ભાવનાનો વિષય તો પૂર્ણ દશા છે, અધ્યાત્મ ભાવના છે, અધ્યાત્મ ભાવના છે. પૂર્ણ છું ને પૂર્ણ છું ને પૂર્ણ છું ને એમાં પૂર્ણ થઈ જાય છે એમ. અપેક્ષા પાઠ, દ્રવ્ય પૂર્ણ છું પણ પર્યાય પૂર્ણ નથી, દ્રવ્ય પૂર્ણ છું પણ પર્યાય પૂર્ણ નથી, ભાવનાને વિક્ષેપ પડે છે, પૂર્ણતાની ભાવનાને એ વિક્ષેપ પડે છે, એવી ભાવના નથી. ગુરુદેવ બહુ સરસ પ્રવચન આવ્યું છે, બહુ સારું પ્રવચન આવ્યું છે. ટેપ સાંભળી અને પ્રત્યક્ષ સાંભળી એમાં ફેર ઘણો પડે છે, ઘણો ફેર પડે છે. એમ લીધા પણ હું પૂર્ણ છું ને અત્યારે પણ હું પૂર્ણ છું ને એમ કરતો કરતો સાધક પૂર્ણ થઈ જાય છે. પૂર્ણતા આ પૂર્ણતા આ રહી પૂર્ણતા આ હું પૂર્ણ છું એમ એમ પૂર્ણતાની ભાવનામાં આવીને પૂર્ણ થઈ જાય છે. ભાવનાથી કહે છે જે તો ભાવના ભાવે છે ત્યારે તો પૂર્ણતા નથી, પણ એવી ભાવના છે કે હવે પૂર્ણતા મારી દૂર નથી. આ તો જે યથાર્થ સાધક દશામાં આવે છે એને કેવા કેવા ભાવ આવે છે, દ્રવ્ય ઉપેક્ષાએ તો આવે જ, કેમ કે એ તો વસ્તુ જ દ્રવ્ય જેવું છે. દ્રવ્ય ઉપેક્ષાએ આવે તો કોઈ નવી વાત નથી, પણ પર્યાય ઉપેક્ષાએ પણ આવા ભાવ આવે છે એ આ છન્નું ગાથાની ટીકામાંથી નીકળે છે. ગુરુજીની બહુ પ્રસન્નતા હતી, કેમ કે પોતાને એવા ભાવ થાય છે ને, શાસ્ત્રમાંથી નીકળ્યો છે આ વાત. પંડિતો તો વાંધો પાડે કે આપ પૂર્ણતાએ ક્યાં ભગવાન છો, પર્યાય ક્યાં ભગવાન છો, દ્રવ્ય તો ભગવાન છો બરાબર છે પણ પર્યાય ક્યાં હજી ભગવાન થયા છો. એ અમારી ભાવના છે, એ ભાવનાને અધૂરું પોસાતું નથી. ભાવનામાં અધૂરું ભાવવામાં આવે નહીં નહીં કદાપી, અને જો કદાચ અધૂરું ભાવવામાં આવે તો એ ભાવના રહેતી નથી. ભાવના કેમ કેવી, ઉપર તો જે ઉપદેશ આપે છે પણ એ ઉપદેશ એમ આપ્યો છે કે ઇતિ ભાવના કર્તવ્ય છે, ઇતિ આમ ભાવના કરવા યોગ્ય છે, સાધક જીવે આવી ભાવના કરવા યોગ્ય છે એમ ઉપદેશ છે. એટલી વાત છે, એનો અર્થ એમ છે કે સાધકને આવી જ ભાવના હોય બીજી ભાવના હોય નહીં, એ તો જાણેલું પ્રયોજનમાન છે, અધૂરાપણું છે, દોષ છે, અને દોષ તો જાણેલો પ્રયોજનમાન છે, દોષ ભાવનાનો વિષય બની શકે નહીં. એટલે પંચમકાળ હોવા છતાં અને અત્યારે મોક્ષ દશા પ્રગટ નહીં થતી હોવા છતાં તમામ સાધકના વસણો લોશો તો એમાં આ સાધક અવસ્થા સાધતા અમે સગા છીએ, અમે સંબંધી છીએ, અમારે ઘણા વર્ષનો સંબંધ છે. અમારે આ ક્ષેત્ર સાથે સંબંધ નથી, આ કાળ સાથે સંબંધ નથી. તો અત્યારે જે માણસો સંયોગમાં છે એની સાથે પણ અમારે સંબંધ છે, વાત પૂરી થઈ ગઈ એવી ભાવનામાં સાધક હોય છે. શાસ્ત્ર ને કોઈ વાત કરી છે તો એ કહેવાતા જૈન શાસ્ત્રો માં એવી ઘણી વાત છે, એમ કહી દીધું. કહેવાતા જૈન શાસ્ત્રો માં ઘણી વાતો છે, આત્મા એમ લેવા જેવું એવી યોજના કરી છે. કુટુંબ હોય કદાચ ક્ષેત્ર ને કાળની મર્યાદા ની વાત, મારે ત્યાં ક્ષેત્ર ને કાળની મર્યાદા છે. આ ક્ષેત્રે જન્મેલા, આ કાળે જન્મેલા એટલી મર્યાદા નહીં. હું કઈ એવડો થોડો છું, હું તો મારા પુરુષાર્થ અને મારી ભાવના એ ઉપડ્યો છું, આવ્યું છું. વચ્ચે કદાચ પૂર્ણ થઈ જશે આ ક્ષેત્ર ને આ કાળે નહીં થવાની વસ્તુ સ્થિતિ હશે તો આવ્યું પૂર્ણ થઈ. હું તો થયું છું, બીજે પૂર્ણ થઈ જશે, અહીંથી જઈને બીજે પૂર્ણ થઈ જશે. પણ હું પૂર્ણ થઈ જઈશ એ જ હું જોઉં છું. આ ક્ષેત્ર ને આ કાળ સામે હું જોતો નથી, હું બીજી જોતો નથી, એમ ભાવના છે. એવી ઉગ્ર ભાવનાઓમાં છતાં દ્રષ્ટિ તો દ્રવ્ય છેડા વગર અથવા દ્રષ્ટિ પર્યાયની પલટી જાય એની ભાવના થાય એવું બધું ખરેખર તો દ્રવ દ્રષ્ટિ વાળા ને જ આવી પર્યાયની ભાવના હોય. આ પ્રકારની પર્યાયની ભાવના પર્યાય દ્રષ્ટિ વાળાને હોય શકતી જે સાધક અવસ્થામાં હોય છે એનો અવિનાભાવી વિષય છે. કેવા ભાવો આવે છે એ વિશે કીધું છે. ભાવ ભ્રમણ ચાલુ રહે એવા ભાવમાં આ ભાવ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. અનંત કાળે ઉત્પન્ન એવું જે મનુષ્ય પણ મનુષ્ય ભાવ એ ભાવ ભ્રમણ ચાલુ રહે એવા મિથ્યાત્વ દશામાં પૂરો થઈ જાય, વ્યતીત થાય એમ થવા દેવું યોગ્ય નથી એને એવો જ ભાવ આવે છે. મારું ભાવ ભ્રમણ ચાલુ રહે અને આ ભાવ પૂરો થઈ જાય એમને પૂરો થઈ જાય એમ થવા દેવા જેવું નથી. એટલે કે આ તપનો જે લાભ લેવા જેવો છે એ લાભ મારે લઈ જ લેવો છે એવું એને અંદરથી પોતાની વર્તમાન પરિસ્થિતિમાંથી આગળ વધવાની તીવ્રતા આવી જાય છે. એનો અર્થ એ પણ છે જગતના તમામ જીવો ઉદય વશ પડેલા છે. બીજું પડખંડી કે જગતના બધા જીવો ઉદય વશ પડેલા છે અને ઉદયાધીન પ્રવૃત્તિની અંદર ભાવ વ્યતીત કરી શકે છે. એવું ચોખ્ખું જોવામાં આવે છે કે જગતના જીવો ઉદયની પાછળ લાગેલા છે, એને વર્ષની પ્રવૃત્તિઓ છે અને એમાં આખો ભાવ પૂરો થઈ જાય છે ત્યારે એક આત્માર્થી જીવન માંથી જુદો પડે છે કે નહીં નહીં, આમ નામ ભાવ પૂરો કરવો એ તો મોટો અવિવેક છે. એ અવિવેકમાં ભાવ પૂરો થઈ જાય તો પાછળ બહુ મોટી મુશ્કેલી છે. એમ કરવું જોઈએ નહીં, આ ગાડી ચૂકવી જોઈએ નહીં, એનો ટાઈમ ચૂકવો જોઈએ. આવી એને અંદરમાં નિર્ણયની, પોતાનું હિત કરવાના નિર્ણયની પણ એક ગાંઠ મારી હોય છે. જો વિકલ્પાત્મક દશામાં આવા દ્રઢ નિર્ણયની ગાંઠ ન વાળે તો એ સંબંધે એનું કાર્ય ક્યારેય ન થાય. ઉપર ઉપરથી વાંચન વિચાર કરે તો એમાં કઈ વળે એવું, ભલે તત્વજ્ઞાનનો અભ્યાસ કરે, લિંગી પર્યંત કરે, સમયની ગણતરી સાથે આનો આંખ મપાય એવું નથી. આમાં કાર્યની ક્વોલિટી કેવી છે, પરિણામની ક્વોલિટી કેવી છે એના ઉપર આધાર છે. સમય સાથે આને કાંઈ લેવા દેવા નથી. તમે કેટલા શાસ્ત્રો કેટલા વખત સુધી વાંચ્યા એ આ ગણતરીનો વિષય નથી. એનાથી એનું લાભ નુકસાન માપી શકાય એવું નથી. પણ તમે થોડા કાળમાં કે વધુ કાળમાં તમારા પરિણામ કયા પ્રકારના છે એના ઉપર એનું માપ છે. આ બહુ અનુભવમાંથી કાઢેલો વિષય છે કે યથાર્થ ભૂમિકામાં એને આવું લાગ્યા વિના રહે નહીં. મુક્ષુ જીવને આમ લાગ્યા વિના રહે નહીં. કે આ ઉદય છે, ઉદયની સાથે પરિણામ જોડાયા કરે છે ને આમનામ વખત ચાલ્યો જાય છે, એ વસ્તુ એને પોસાતી નથી. ભાવ ભ્રમણ ચાલુ રહે એવા ભાવમાં આ ભાવ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. ખરેખર તો ભાવના અભાવના પ્રયત્ન માટે આ ભાવ છે, ઉદયના કાર્યો કરવાના પ્રયત્ન માટે આ ભાવ છે એમ નથી. પણ આ મનુષ્યપણું આવ્યું છે તેથી અંદરથી એ જીવને એમ લાગે છે કે મારો સત્પુરુષાર્થ કરવા માટે આ ભાવ, મને મારું હિત થવાનું છે, તેથી જ મને આ ભાવ મનુષ્યપણું આવ્યું છે. અને ભાવના અભાવનો પુરુષાર્થ કરી શકું એ બીજી ગતિમાં એ પરિસ્થિતિ દેખાતી નથી. માટે આ ભાવ આવ્યો છે એ મારા પુરુષાર્થ કરવા માટેનો આવ્યો છે, એ હું એને વર્તમાન પુરુષાર્થના ઉપાડથી વિશ્વાસપૂર્ણ પરિણમન ચાલે છે. વિશ્વાસ છે એનો એવો, કોને ખબર હિત થશે કે નહીં થાય, મારું હિત થશે કે નહીં થાય, ને ક્યારેક આંખ નીચાઈ જશે તો એ પહેલા, એવી શંકા યથાર્થ ભૂમિકામાં પડતી નથી, થતી નથી, એવી શંકા નથી. અનુભવ માટે કાઢેલો વિષય છે એવો પ્રકાર આવે છે. સમ્યક દર્શન પહેલા આ પ્રકારનો અંદરથી લાગવું વિચારતો વિચાર છે, પણ પોતાની જાત માટે એને એમ લાગ્યા કરે છે. લાગવું એક વાત છે, વિકલ્પ આવવો બીજી વાત છે. આ લાગીને વિકલ્પ આવે છે, એમને અંદરથી વિકલ્પ આવતો નથી, એ તો ફેર છે. યથાર્થ ભૂમિકા, મોક્ષની યથાર્થ ભૂમિકા છે. મુખ્યપણે તો પાછળના પારેગ્રાફમાં પુરુષાર્થ માટેની પ્રેરણા આપી છે આ બોલની અંદર, વિશેષપણે એ વાત છે. પણ એક બોલમાં અનેક વિષય લીધા છે, અનેક વર્ગમાં વર્ગીકરણ કરીએ તો અનેક વર્ગમાં એનો સમાવેશ કરી શકાય.
સંસાર સંપ્રદાયની અંદર અપ્રસિદ્ધ હતું. યુગાનો યોગે ગુરુદેવના હાથમાં સમયસાર આવ્યો અને સમયસારમાંથી એમણે નિજ સમયસારના દર્શન કર્યા. સમયસાર નિમિત્તે એમણે પોતાના સમયસારના જ્યારે દર્શન કર્યા ત્યારે એમને શું લાગ્યું છે, આ એક વિચારવા જેવો વિષય છે. શાસ્ત્રના રચયિતા આચાર્ય દેવ છે, એણે 2000 વર્ષ પહેલા સેંકડો માઇલ દૂરના ક્ષેત્રમાં આ શાસ્ત્રની રચના કરી છે. ત્યાં કાઠિયાવાડ અને ત્યાં મદ્રાસથી દક્ષિણમાં 80 માઇલ નીચે પનોરી એમનું વિહાર ક્ષેત્ર છે. આચાર્ય દેવ ત્યાં વિહાર વિચરતા હતા. મુનિદર્શન ક્ષેત્રથી સેંકડો માઇલ દૂર છે અને કાળથી 2000 વર્ષ દૂર છે. એ શાસ્ત્ર તેને રચ્યું હતું ને એ મારા માટે રચ્યું છે એવું લાગે છે. મારા આત્માને આત્મજ્ઞાન થવાનું કારણ હતું માટે એમણે રચેલું. ઘણા જીવો વાંચશે ને ઘણા જીવો પામશે એવો ઘણાનો વિકલ્પ નથી આવતો. ભલે એ વસ્તુ સ્થિતિ હશે ન રહેશે કદાચ, પણ એમને તો પોતાને એવો વિકલ્પ આવે છે કે 2000 વર્ષ પહેલા જંગલમાં મહાપવિત્ર વિકરાગી દશામાં જન્મનારા ભાવનિંદી આચાર્ય દેવ સંત છે, એને આ શાસ્ત્ર તો મારા માટે જ રચ્યું લાગે છે. મારું હિત થવાનું હતું ને એટલે એમને રચવાનો વિકલ્પ આવેલો. કુંભાચાર્યને કોઈ વિકલ્પ નથી, પણ અહીંયા જેનું હિત થાય છે એને આમ લાગે છે. વિકલ્પ આવે છે નહીં પણ એમ લાગે, એમ લાગે છે પોતાને માટે એમ અહીંયા એમ કહે છે કે આ પુરુષાર્થ માટેનો ભાવ છે એમ મને લાગે છે. મને તો એમ લાગે છે કે મારો આ ભાવ પુરુષાર્થ માટેનો છે, મારા હિતનો પુરુષાર્થ કરું એના માટે આ ભાવ આવ્યો લાગે છે. મનુષ્ય ભાવ તો આ જીવને અનંત કાળમાં અનંત વાર આવ્યા છે. મનુષ્ય પણ નથી મળ્યું એવું કઈ નથી. આથી સારા ઉજળા સંયોગો, અત્યારે તો બહુ સાધારણ કાળ છે એટલે સાધારણ સંયોગો હોય છે, પણ આથી ઉજળા સંયોગો હોય. ઘરમાં જ્ઞાનીઓ હોય, ઘરની અંદર અનેક જ્ઞાનીઓ હોય, સમાજની અંદર અનેક જ્ઞાનીઓ હોય, તીર્થંકરો વિચરતા હોય, ભાવનંદી મુનિઓ ઘરે આહાર લેવા આવતા હોય. મહાવિદ્યમાં તો આ બધું સાધારણ છે, ત્યાં તો આ બધું સાધારણ છે. અનેક વાર મનુ આવી ચડે આહારદાન એને દેવાના થતા હોય, તીર્થંકરોની સભામાં જવાનું થતું હોય, સમાજની અને સંબંધીઓની અંદર અનેક જ્ઞાનીઓ હોય, પુરુષો હોય અને પોતે પણ એ બધાની સાથે જોડાતો હોય, ભલે ઓકે ઓકે પણ જાગ્રત થાય તો પરિસ્થિતિ રહેતી નથી. ઉગે ઉગે પોતે પણ જોડાતો હોય કે હા બહુ પરમ સત્ય છે, સત્ય છે, પરમ સત્ય છે, સત્ય છે, પરમ સત્ય છે, પણ કાંઈ જાગૃતિ આવે નહીં. તો એવા એવા ભાવો પણ વ્યતીત થયેલા છે. પણ જ્યારે આત્મા જાગ્રત થાય છે ત્યારે એને આ પરિણામ આવે છે. આ જે પરિણામ છે એ મુમુક્ષુની ભૂમિકામાં હિતની જાગૃતિ કોઈ અપૂર્વ આવે છે, પૂર્વે નહીં આવેલી એવી અપૂર્વ આવે છે ત્યારે એને આવું લાગે છે. પોતાની જાત માટે એમ લાગે છે કે ભાવના અભાવના પ્રયત્ન માટે આ મારો ભાવ છે, હવે પુરુષાર્થ ન ઉપડે અને મારું હિત ન સાધો એ વાત હવે મનમાંની નથી, હવે હું છોડીશ ને આ વાત લક્ષમાં આવી છે એ હવે મારા લક્ષમાંથી છૂટે એવું આગામી કોઈ કાળ પર્યંત હવે બનવાનું નથી. પછી તો ઊંઘ્યા દશા પ્રાપ્ત છે આગામી કાળમાં એમાં તો પ્રશ્ન જ નથી, પણ એ પહેલા પણ ક્યારે પણ બનવાનું નથી. હા એ તો પ્રત્યક્ષ હોય છે એના માટે છે. ઓલા તો 2000 વર્ષ પહેલા થયેલા. એમ જ છે, ખરેખર જેને હિત થાય છે એને તો એમ જ થાય છે. એટલે તો કયું સોગા ને દે, અનંત તીર્થંકરો થી મારા માટે તો અધિક છે. કેમ કે મારો જીત થયું છે, અનંત તીર્થંકરો ના નિમિત્તે જે હિત ન થયું એ હિત મારું શું છે, માટે અનંત તીર્થંકર થી મારા માટે અધિક છે. કેટલું બહુમાન કર્યું, એક તીર્થંકર ની બરાબર નું બહુમાન ન કર્યું, એક તીર્થંકર થી અધિક છે એવું બહુમાન ન કર્યું, પણ એથી અનંત ગણો અનંત તીર્થંકર થી અધિક છે. ઠાકર નો રાગ ખુશ્કો લઈને નથી કર્યો, સ્થાપના છે ભાવનામાં તો એથી વધારે મૂર્ત સ્થાપના છે, અમૂર્ત ભાવનામાં તો એથી વધારે મર્યાદા છે. બારમા એથી વધારે શ્રેષ્ઠું નથી, ભાવનાની મર્યાદા હતી ભાવના. ભવભ્રમણમાં કેટલા દુઃખોથી, ભવભ્રમણ કેટલા દુઃખોથી ભરેલું છે તેનો ગંભીરતાથી વિચાર તો કર. એનો વિચાર કર એમ નથી લીધો, એનો ગંભીરતાથી વિચાર કર. જેમ હોસ્પિટલમાં જા અને પીડાતા દર્દીઓ જોવે તો અસર થાય. છાપામાં વાંચે કે ભાવનગરની હોસ્પિટલમાં અત્યારે 800 દર્દીઓ છે કે 1200 દર્દીઓ છે તો એ કઈ અસર ન થાય, પણ એકની પીડા તો જોવે ને ત્યાં એને એમ થાય કે આવું આપણે થાય તો બહુ મુશ્કેલી પડે. શું થાય એને સીધો પોતા ઉપર લે કે આને જે પીડા થાય છે, પીડા સાંભળી પથરે છે. ગાવડો મોટો હોલ હતો 30-40 ફૂટનો, કેવા ગલુટિયા ખાય, એક છેડેથી બીજા છોડે સુધી જાય ગલુટિયા ખાતા, રહી શકે નહીં, ગલુટિયા ઉપર ગલુટિયા ખાધા કરે, આળોટ્યા કરે, પીડા સહન થાય નહીં. જોવે તો ખબર પડે, ખબર પડે નહીં જોવે તો એની ગંભીરતા આવે, શું એના દુઃખની દુઃખ કેવી ચીજ છે એની ગંભીરતા એને આવે. મરણ જોવે, નજરે જોવે તો ખબર પડે. એ ગંભીરતામાં એ વાત કરે છે કે એનો વિચાર કર એટલે પ્રત્યક્ષ વત જ્ઞાનમાં લઈને એનો વિચાર કર એમ કહે છે. ભવભ્રમણ ચારે ગતિના જન્મ મરણના અશાતાની પીડાના અને મૂંઝવણના દુઃખ તો એથી વધારે છે. અશાતાની પીડા થાય એના કરતા મૂંઝવણના દુઃખ તો એથી વધારે છે. મૂંઝાઈને માણસ આપઘાત કરી શકે નહીં, મરણ કરતા એનું દુઃખ એને વધારે લાગે, મરણના દુઃખને ઓછું ગણવાય. અગાશીમાંથી પડતું મરી જવાનો થયો ક્યાં છે, તો હાથ પગ ભાંગે, ખાલી મરે નહીં, ડોકી ભાંગે, હાથ પગ ભાંગે, પાછળ ભાંગે, તો એ બધું મંજૂર છે, પણ એને મૂંઝવણ મંજૂર નથી. આવા તો મૂંઝવણના દુઃખ છે, એ તો પંચેન્દ્રિયના અસંગથી માંડીને એકેન્દ્રિયની મૂંઝવણ તો કથા એવી નથી, તો કહી શકાય નહીં. એવી એટલા મૂંઝવણમાં પડેલા મૂંઝાણા છે ત્યારે મન જીવ છે, મનથી મૂંઝાય મૂંઝાઈને મૂંઝાઈને એટલા મનમાં મૂંઝાણા કે મન ગુમાવી બેઠા આ પરિસ્થિતિ થઈ જાય. એમ તો વિષય હોય જ છે મૂંઝવણ, એને ન હોય પ્રશ્ન જ નથી પાછો. એવા ભવભ્રમણ કેટલા દુઃખોથી ભરેલું છે એનો ગંભીરતાથી વિચારતો કર. એટલે તારી જાતને એમાં ભેળવીને વિચાર કર, ગંભીરતાથી વિચાર કર કે કોકને આમ થાય છે એમ રવા દે, બીજાને આમ થાય છે એમ નહીં. તારી જાતને તું અંદર ભેળવ તો તને એ વિષયની ગંભીરતા સમજાય કે આ ચીજ દુઃખ તે શું ચીજ છે. નરકના ભયંકર દુઃખોમાં એક ક્ષણ જેવી પણ વસમી પડે, કેવા ભયંકર દુઃખો હોય છે કે એક ક્ષણ પસાર થાય એ બહુ લાંબો કાળ લાગે એને, એક એક ક્ષણ એને લાંબો કાળ લાગે. ત્યાં સાગરૂપમ કાળના આયુષ્ય કેમ પૂરા થયા છે, જ્યાં એક એક ક્ષણ પસાર કરવી પણ આકરી લાગે, વસમી લાગે એટલે આકરી લાગે, ત્યાં સાગરોપમ ના કાળ અસંખ્ય અબજ વર્ષ, અબજો ના અબજો અસંખ્ય અબજ. ગંભીરતાથી વિચાર કરવાની આત્મદુખ કરવાનો ભાવ આવ્યા વિના, પુરુષાર્થનો ઉપડ્યા વિના રે નહીં, પણ હળવું કરીને કાઢી નાખે કે અત્યારે ક્યાં આપણે કાંઈ વાંધો છે, ખાઈ પીને એ ઉકેલી થાળીમાં જમીન આરામથી સૂઈ જઈએ છીએ, સુખિયા સબ સંસાર ખાવે વર સોવે, દુખિયા દાસ કબીર ગાવે વર સરોવે. માર્ગાનુસાર એ કીધા
સંસાર આમ ના માયલો જાય છે. આમ જવાય નહીં, આમ ટાઈમ પસાર થવા દેવાય.